તારીખ 16/2/1994 શ્રી મોક્ષ માર્ગ પ્રકાશક ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 83.
જૈની થાય અથવા જૈન હોય, ગમે તે ધર્મ પ્રવૃત્તિમાં પોતાના આજીવિકાનું પ્રયોજન હોય વળતર મેળવવાનું, પ્રવૃત્તિ કરતા એનું વળતર મેળવવાનું, માન પોષવાનું પ્રયોજન હોય મોટાઈ પોષવાનું, ખાસ કરીને વક્તા અને લેખકને એ વધારે સ્પર્શે છે. કેમ કે ધર્મ સ્થાપવાનું માન સમાજ તરફથી ઘણું મોટું માન મળે છે. માન આપે કોઈ બીજી વાત છે, માન લેવાની વૃત્તિ હોવી એક બીજી જ વાત છે. અહીંયા વૃત્તિ હોવા સંબંધી વાત છે કે જો જીવને માન પોષણ થતું હોય અથવા કોઈ બીજી સાધન સગવડ અનુકૂળતા કોઈ પણ લૌકિક પ્રયોજનમાં વિષય કસાય લઈ લેવા, આહાર સારો મળે છે, બીજી પણ અનેક સગવડતાઓ મળે છે, શું એવા પ્રયોજનને વિચારીને, એટલે એવા આશયથી, શું એવા ઈરાદાથી, એવા અભિપ્રાયથી જે જૈની થાય છે એ તો કપટથી જૈન થયો છે, અથવા એ ધર્મ પ્રવૃત્તિ કપટથી કરે છે. એમાં એની ધર્મ બુદ્ધિ નથી પણ લૌકિક પ્રયોજનની બુદ્ધિ રહેલી છે, તે તો પાપી જ છે. કારણ કે કેમ એને પાપી કહે છે, એ ધર્મ પ્રવૃત્તિ કરે છે છતાં પુણ્ય કરે છે એમ ન કહ્યું. જોયું જે મન વચન કાયાના યોગનો તો શુભ ઉપયોગ દેખાશે, મનની પ્રવૃત્તિ, વચનની પ્રવૃત્તિ, કાયાની પ્રવૃત્તિમાં શુભ પ્રવૃત્તિ દેખાશે, પણ અહીંયા એને પાપી કહે છે. એને એને પુણ્ય બાંધનાર શુભાવાળો કહેતો કહેતા નથી. કારણ કે અતિ તીવ્ર કષાય થતાં જ એવી બુદ્ધિ થાય છે. એવી બુદ્ધિ ક્યારે થાય કે જીવનો કષાય તીવ્ર થાય નહીં, અતિ તીવ્ર થાય ત્યારે એવી બુદ્ધિ થાય છે. ઠીક અતિ તીવ્ર કષાય થાય, તીવ્ર કષાય નથી લીધો, અતિ તીવ્ર કષાય લીધો છે, શું ત્યારે જ એવો અભિપ્રાય થાય છે. શું એટલે એમાં માગણી કરવાનો તો પ્રશ્ન રહેતો નથી, અપેક્ષા રાખવાનો પ્રશ્ન રહેતો નથી. શું પોતાની અગવડ સગવડ ન સચવાય તો ગમે તેમ ચલાવી લે, પણ અપેક્ષા રાખે નહીં. અતિ પાપ કરતા કરતા કોઈ બીજાનું ભલું કરી શકે એ વાત કેવી રીતે બનવી સંભવિત છે? પોતે પાપ કરતા કરતા એ પાપ કરતા કરતા બીજાનું પણ એમાં ભલું થવાનું નિમિત્ત પડે, એ કેવી રીતે બની શકવા યોગ્ય છે? સમજાય? શું કહે છે? આપણને ભલે થોડું પાપ લાગે પણ આપણે ધર્મનું પ્રવૃત્તિ કરી તો બીજાને તો ઘણાને લાભનું કારણ થાય ને, આપણને ભલે થોડું પાપ લાગે પણ બીજાને તો ઘણું લાભનું કારણ થાય ને. બે વાતને મેળ ખાતો નથી, બે વાતને મેળ જ ખાતો નથી. શું જેને પોતાનું માન પોષવું છે, કે જેને આજીવિકા એમાંથી મેળવવી છે, કે બીજા કોઈ વિષય કશાય પોષવા છે, એ બીજાના કલ્યાણ અર્થે એની પ્રવૃત્તિ નિમિત્તભૂત થઈ શકતી નથી. એ પ્રવૃત્તિમાં બીજાને લાભ થવાનું નિમિત્તત્વ હોતું નથી. ઠીક, પછી નિમિત્ત નૈમિત્તિક સંબંધ ક્યાંથી થાય? પછી નિમિત્ત નિયમિત સંબંધ થતો નથી. એટલે એમ કે આપણે બહુ ચોખ્ખી વાત કરી, તો વિદ્વાનો હોય પૈસા લેતા હોય, એમના પૈસા લઈ લે આપે એ રીતે. પછી ભેગા કરવાની વૃત્તિ થયા વગર રહે જ નહીં. એ રીતે એનામાં નિમિત્તત્વ રહેતો નથી. એનાથી એના નિમિત્તે કોઈનું ભલું થાય, કો કલ્યાણના રસ્તે ચડે એવું બનતો નથી, બની શકે જ નહીં. શું એવી જ રીતે માનમાં અંદરમાં પોતાનું માન પોસાતું હોય અને ધર્મ પ્રવૃત્તિ કરતા હોય, મુખ્ય થઈને આગળ પડીને લ્યો ગમે એ પ્રકારની ધર્મ પ્રવૃત્તિ કરતા હોય, તો પણ એમાં બીજાનું કલ્યાણ થવાનું નિમિત્ત થતું નથી. મનન ભગવાનના નામથી કરે, ગુરુદેવના નામથી મહાવીર ભગવાનના નામથી કરે જ છે ને, ગુરુદેવના નામથી કરે છે, હું કુંકુંદાચાર્ય નામથી કરે, મહાવીર ભગવાનના નામથી કરે, એનાથી કોઈનું ભૂલું, એનું ભૂલું થતું નથી અને બીજાનું ભૂલું થતું નથી. ઠીક, વાત તો સાચી છે. અજ્ઞાની કોને માટે છે? શું મોક્ષ માર્ગની પ્રવૃત્તિ કોણ કરી શકે? એ જ્ઞાની અને એ જ્ઞાનીની આજ્ઞામાં કરતો હોય તે, જ્ઞાની આજ્ઞા આશ્રિત હોય તે, કે એની સૂચના પ્રમાણે કરે. કેમ કે જ્ઞાની બધે ક્યાંથી પહોંચે? એટલે એની સૂચના પ્રમાણે કરનારા હોય નીચે વાળા, આમ કરવા યોગ્ય છે, ચાલો એ આજ્ઞા અનુસાર. એ બે અધિકારી છે, ત્રીજાને અધિકાર નથી. મોક્ષ માર્ગની બાહ્ય પ્રવૃત્તિ કરવાનો ત્રીજાને અધિકાર નથી, એમ છે ખરેખર. આ વાત લખી છે શ્રીમદજીએ પત્રાંક 551માં, આપણે ત્યાં જોયું હતું દેવલાલીમાં, 551માં પત્રમાં મળ્યું હતું. તેમનું તો સુલજવું પણ કઠણ છે, એમને તો અવળા પડ્યા છે, એમાંથી હવળા પડવું કઠણ છે, એને સમજવું પણ કઠણ છે. પોતે જ નહીં સમજે આ માર્ગના રહસ્યને અને મર્મને, એ પોતે નહીં સમજે તો બીજાને ક્યાંથી સમજાવશે? શું કહે છે? હા, જૈન ધર્મ તો સંસાર નાશના અર્થે સેવવામાં આવે છે. જો મોટા અક્ષરે લખ્યું છે, જૈન ધર્મનું પ્રયોજન શું છે? પોતાના જન્મ મરણનો નાશ કરવાનું આમાં પ્રયોજન છે. જે એ વડે સાંસારિક પ્રયોજન સાધવા ઈચ્છે છે તે મોટો અન્યાય કરે છે. એ વડે જ એ સાંસારિક કોઈ પણ પ્રકારનું પ્રયોજન સાધવા ઈચ્છે છે તે મોટો અન્યાય કરે છે, માટે તે તો મિથ્યા દ્રષ્ટિ જ છે. એને તો સમ્યક દર્શન હોવાનો વિચાર પણ કરવા યોગ્ય નથી. પ્રશ્ન ઉઠાયો કે હિંસાદિક વડે જે કાર્યો કરીએ તે કાર્યો ધર્મ સાધન વડે સિદ્ધ કરીએ તો તેમાં બુરુ શું થયું? એથી તો બંને પ્રયોજન સદાય છે. ઠીક, કેવી દલીલ કાઢી છે? જો તમે એમ કહો તો પછી અમે તો બીજું કાર્ય કરશો, એમાં હિંસા થવાની છે, નાનો મોટો ઉદ્યોગ કરશો, ફલાણું કરશો, એમાં તો હિંસા થવાની છે. તમે હિંસા તો નથી કરતા, અમારે પૈસા કમાવ્યા વગર તો ચાલે એવું છે નહીં, તો પછી અમે ધર્મ સાધન વડે પૈસા કમાઈ લઈ, બીજા જગતના પાપ કાર્યો કરતા કરતા અમે પૈસા કમાઈએ, એના કરતા પુણ્ય કરતા કરતા કમાઈએ, તો અમારે પૈસા મળે ને પુણ્ય મળે, બે કામ થાય, એમાં ખોટું શું છે? બંને પ્રયોજન સદાય છે. ઠીક, સારી દલીલ કાઢી છે. પ્રશ્ન ઉત્તર. પાપ કાર્ય અને ધર્મ કાર્યનું એક સાધન કરતા તો પાપ જ થાય. શું? પાપ કાર્ય અને ધર્મ કાર્યનું સાધન એક જ હોય, એક જ સાધન કરવા માટે એ બંને કાર્ય કરાતા હોય તો એમાં પુણ્ય ન થાય પણ પાપ જ થાય. પુણ્ય બે થાય કે ન થાય તો કે પુણ્ય તો થાય જ નહીં એમ કે. ઠીક. શુભોપયોગની પ્રવૃત્તિ દેખાય મન વચન કાયાની, શુભ પ્રવૃત્તિ દેખાય, પુણ્ય ન થાય પાપ થાય એમ કે. શું? પુણ્ય ન થાય એને પાપ જ થાય. બીજું આમાં શું છે, ઊંડા નીચે લેશે કેમ એ બીજી વાત છે, પણ આમાં અભિપ્રાયનો મોટો દોષ આવે છે. જ્યારે કોઈ ધર્મ સાધન વડે કોઈ આર્થિક પ્રયોજન કે બીજું કોઈ પ્રયોજન સાધવાનો એનો વિચાર થાય છે ત્યારે એ અભિપ્રાય સહિત થાય છે, અને એ અભિપ્રાયનો બહુ મોટો દોષ લાગે છે. કેમ કે પછી એને કેટલું માન મેળવવું કે કેટલા પૈસા મેળવવા કે કેટલા વિષય કશાય પોષવા એની હદ અભિપ્રાયમાં હોતી નથી. એટલે વધારેમાં વધારે અહીંથી લઈ લો, વધારેમાં વધારે અહીંથી ખેંચી લો, એ વૃત્તિ આવ્યા વિના રહે નહીં. આ પરિસ્થિતિ થાય. શું જરૂર શું એમાં અપવિત્ર સ્થાનમાં પવિત્રતા ને લાવવાની જરૂર શું? એ તમારી પ્રવૃત્તિ પાપની છે, એ વખતે એની સાથે એ સુસંગત થતું નથી. શું? ઊંડે ઊંડે એવો ભાવ રહે છે કે અહીંયા અહીંયા ભગવાનનો ફોટો છાપ્યો માટે હવે આ કાર્યમાં આપણને વિઘ્ન નહીં આવે ને સફળતા થશે એ આવ્યા વગર નહીં રહીએ. કેમ કે ત્યાંથી પ્રાપ્ત કરવાની વૃત્તિ છે, ત્યાંથી જે પ્રાપ્ત કરવાની વૃત્તિ છે એમાં આ વસ્તુ તમે લાવ્યા શું કરવા? એ વૃત્તિના પોષણ માટે લાવ્યા કે શાના માટે લાવ્યા? સવાલ એ છે. એ વૃત્તિના પોષણ માટે લાવ્યા તો એનો એ રીતે ઉપયોગ કરવા યોગ્ય છે? પહેલી વાત તો એ છે. ભગવાનના નામનો કે ભગવાનના ફોટાનો એ રીતે ઉપયોગ કરવા યોગ્ય છે કે જેથી તમારા સંસારના કાર્યો સિદ્ધ થાય, સરખા થાય, એમાં એની એને વચ્ચે લાવવાની જરૂર છે? એ કરવા યોગ્ય નથી. એમાં એક બીજો પ્રકાર બને છે ધર્માત્માને, એ બીજી રીતે હોય છે કે કોઈ પણ કાર્ય કરતા એ સ્મરણ કરે છે ઈષ્ટદેવનું, અથવા કોઈ પણ કાર્ય કરતા પહેલા એ દર્શન કરવા જાય કે એવી રીતે વ્યવસ્થા રાખે. જેને એમ કહેવાય કે ભાઈ પોતાનો રાજા હોય તો એના પોતાના પ્રાંગણમાં જ એક જૈન મંદિર રાખ્યું હોય. શું? ગમે ભલે યુદ્ધ કરવા જાઓ પણ પહેલા ભગવાનના દર્શન કરીશ. યુદ્ધમાં સફળતાનો સવાલ નથી ત્યાં. મારા પાપના પરિણામ પછી દુકાને જનાર હોય તો એ પહેલા દર્શન કરવા જાય પછી દુકાને જાય, તો એમાં બે પ્રકારના અભિપ્રાય હોય છે. મિથ્યા દ્રષ્ટિ જીવને એવો અભિપ્રાય છે કે હું દર્શન કરીને દુકાને જાઉં છું એટલે મારો વકરો અને વેપાર સારો ચાલશે. જ્ઞાનીને એમ છે કે મારા પરિણામ તીવ્ર ન થઈ જાય, પહેલેથી જ હું બ્રેક મારું. હું શુદ્ધાત્માને સ્મરણમાં લઉં, શુદ્ધ દેવને સ્મરણમાં લઉં, એમના સ્વરૂપને મુખ્ય રાખું કે જેથી હું પાપ પ્રવૃત્તિ કરતા કરતા પણ મારો રસ તીવ્ર ન થાય. શું? એટલે પોતાના અશુભ ઉપયોગમાં ઘા પાડવા માટે એ કરે છે. તો અહીંયા અભિપ્રાય જુદો છે, પાછો પ્રવૃત્તિ બે ની એકસરખી દેખાય. ઠીક, એટલે ઘણા નકલ કરે છે. ઋષભદેવ ભરત ચક્રવર્તી માટે એમને ઠામ ઠામ અર્યંત પ્રતિમા બિરાજમાન કરી હતી, એને વારંવાર દર્શન થાય, ભગવાનના વારંવાર દર્શન થાય, એને એનું ચિત્ત જ ત્યાં હોય કે આ મારું ધ્યેય છે, મારે આવા થવું છે, હું આમ થવા માંગુ છું, મારે તો આ જ કરવાનું છે. શું તો એવું જેનું ચિત્ત છે કે જેનું ચિત્ત શુદ્ધતામાં જ રમે છે, એને અશુદ્ધ અશુભ પ્રવૃત્તિ પૂર્વકર્મના ઉદયે યોગે કરવી પડતી હોય તો પણ એમાં એને તીવ્ર રસ ન થાય, એના માટે પણ એવી કોઈ વ્યવસ્થા રાખે છે. તો એમાં અભિપ્રાય જુદો છે અને આમાં અભિપ્રાય જુદો છે. પછી આખો આધાર તો તમારો આશય શું છે એના ઉપર રહે છે. પ્રવૃત્તિ સરખી દેખાય કોઈ વાર, પાપ કાર્ય અને ધર્મ કાર્યનું એક સાધન કરતા તો પાપ જ થાય. જેમ કોઈ ધર્મના સાધન રૂપ ચૈત્યાલય બનાવી તેને જ સ્ત્રી સેવનાદિ પાપોનું પણ સાધન કરે તો તેથી પાપ જ થાય. હિંસાદિ કરી ભોગાદિના અર્થે જુદું મંદિર બનાવે તો બનાવો, તમારું ઘર તમે જુદું બનાવો, પણ ભગવાનના મંદિરમાં કાંઈ સાંસારિક પ્રવૃત્તિ થાય નહીં, અને સાંસારિક પ્રવૃત્તિ હોય ત્યાં ભગવાનનું મંદિર થાય નહીં. એટલે આ પ્રતિમા ઘરમાં નથી, પ્રતિષ્ઠિત પ્રતિમા ઘરમાં નથી રાખતા, એનું કારણ એ છે કે ત્યાં એની આમનાઈ જળવાવી જોઈએ, એની પવિત્રતા જળવાવી જોઈએ, એનું માન સન્માન સદૈવ તત્વનું જળવાવવું જોઈએ, ત્યાં પાપ પ્રવૃત્તિ ન થવી જોઈએ. હિંસાદિક કરી ભલે પછી ભોગાદિના અર્થે જુદું મકાન બંધાવવું પડે, એ મકાન બંધાવવામાં હિંસાદિક થાય, પણ એ મકાન જુદું જ બંધાવવું પડે. એ કે એટલે વધારાની હિંસા ન કરીએ આપણે, મંદિરનું મંદિર ને ઘરનું ઘર કે ન ચાલે એવું. ઠીક, એવી વાત છે. હિંસાદિક કરી ભોગાદિકના અર્થે જુદું મંદિર, મંદિર એટલે મકાન, અહીંયા જુદું મકાન બનાવે અથવા ભગવાનનું મંદિર જુદું બનાવે તો બનાવો, પરંતુ ચૈત્યાલયમાં ભોગાદિક કરવા યોગ્ય નથી, ત્યાં ખાવા પીવાની કોઈ સંસારની પ્રવૃત્તિ ન થાય. સંસારની પ્રવૃત્તિ નહીં, સંસારની વાતચીતો ન થાય, વેપાર ધંધાની વાતચીત, હપણ હાતરાની વાતચીત. શું એટલે આપણે બોર્ડ ઉપર લખે છે ને હપણનું, ભાઈ અહીંયા જરૂર નથી હવે લગ્નનું સગપણનું. ઠીક છે, પૂજા તમારા તરફથી છે એમ લખો, પણ બીજી કઈ જરૂર નથી. પરંતુ ચૈત્યાલયમાં ભોગાદિ કરવા યોગ્ય નથી, તેમ પૂજા શાસ્ત્રાદિક કે જે ધર્મના સાધન રૂપ કાર્યો છે તેને જ આજીવિકાદિ પાપના પણ સાધન બનાવે તો પાપી જ થાય. અમારે ત્યાં પૂજા કરવા આવો, વાસ્તુ છે, ફલાણું છે, એના પૈસા લઈએ, પ્રતિષ્ઠા કરાવવાના લે છે ને આ લોકો પૈસા, તો એ સાધન બનાવે તો પાપી જ થાય. આજીવિકાદિક અર્થે હિંસાદિક વડે વ્યાપાર દિક કરે તો ખરો, આજીવિકા માટે ભલે એ જુદું પાપ કરવું પડે, અને એ પાપ કરતા હિંસા બી થાય તો એનો વાંધો નહીં, પણ ધર્મ કાર્યમાં એને લઈ આવવા હેતુને લઈ જવાય, અભિપ્રાયનો બહુ મોટો દોષ છે એની અંદર. શું પરંતુ પૂજનાદિ કાર્યોમાં તો આજીવિકાદિનું પ્રયોજન વિચારવું યોગ્ય. પ્રશ્ન, જો એ પ્રમાણે છે તો મુનિ પણ ધર્મ સાધન અર્થે પરઘર ભોજન કરે છે તથા સાધર્મી સાધર્મીનો ઉપકાર કરે કરાવે છે, તે કેમ બને છે? ઠીક દલીલ કાઢી છે, મુનિ કરે છે એટલે શું, પણ મુનિ તો એને પ્રવૃત્તિ છોડી દીધી છે દેહને પોષણ કરવાની, એ કઈ યાચના કરતા નથી. પરઘર ભોજન કરે છે તો કઈ યાચક વૃત્તિથી નથી કરતા, અપેક્ષા વૃત્તિથી નથી કરતા, નવરા ભક્તિથી આહારદાનની વિધિ છે, યાચના વૃત્તિથી નથી. મોટો ફેર તો એ પડી ગયો, દિગંબર બીજામાં તો યાતના વૃત્તિ છે, પણ જૈનના નામે ચાલે છે એમાં પણ દિગંબર સિવાય યાતના વૃત્તિ સિવાય આહાર છે નહીં, યાતના વૃત્તિમાં આવી જાય છે. ધર્મ લાભ એમ કે એમ કઈ ધર્મ લાભ થતો નથી એમ છે. અને સાધર્મી સાધર્મી નો ઉપકાર કરાવે છે એમાં દેવા વાળા ની વાત છે, લેવા વાળા ની વાત નથી. ઉપકાર કોઈની પાસેથી અપેક્ષા વૃત્તિ ને કરતી ઉપકાર બીજાને કરાવવાની વાત નથી. પોતે ઉપકાર કરે કરાવે, પણ પોતે અપેક્ષા રાખે નહીં, એમ બે વાત જુદી છે. ન્યાય ઉલટો સૂટો છે, લેવામાં દેવામાં ન્યાય ઉલટો સૂટો છે. ઉત્તર, તેઓ પોતે કાંઈ આજીવિકાદીનું પ્રયોજન વિચારી ધર્મ સાધતા નથી. મુનિ થયા છે એટલે આપણે રોટલાનો ટૂંટો પીડ્યો માટે દીક્ષા લઈ લ્યો, એને તો મુનિ થવા યોગ્ય જ નથી. અથવા આપણને આખા સમાજમાંથી માન મળશે, મોટા આચાર્ય થશું આગળ જઈને, એ પણ મુનિ થવા યોગ્ય નથી. શું એટલે પોતે કાંઈ આજીવિકાદીનું પ્રયોજન વિચારી ધર્મ સાધતા નથી, પરંતુ તેમને ધર્માત્મા જાણી કેટલાક સ્વયં ભોજન ઉપકાર આદિ કરે છે. પોતે કરાવતા નથી પણ એ કરે છે, તો ઉદ્દેશિક લે નહીં. એટલા માટે તો આ મૂળ ગુણ લીધો છે કે અમારા ઉદ્દેશથી કોઈ આહાર બનાવે તો એ અમારે ખપે નહીં એમ છે. એટલે શું છે કે ખરેખર બીજાના ઘરે ભોજન કરવા માટે પોતે તૈયાર નથી એવી રીતે. શું બીજા એને એનો લાભ લીએ છે, લાભ લેવાનું એ સ્થાન છે બીજાને. શું પોતાના ભોગે એમના માટે નવી હિંસા માટે મંજૂર કરતા, પોતે કરે નહીં હિંસા, બીજાને કરાવે નહીં, કરતા હોય તો એને અનુમુદે નહીં. પરંતુ તેમને ધર્માત્મા જાણી કેટલાક સ્વયં ભોજન ઉપકાર વગેરે કરે છે તો તેમાં કાંઈ દોષ નથી, પણ જે પોતે જ ભોજનાદિકનું પ્રયોજન વિચારી ધર્મ સાધે છે તે તો પાપી જ છે. પોતે જ એની અપેક્ષા થઈ એમાં તો પાપ આવી જ ગયો, એમને અપેક્ષા હતી નથી. આહાર માટે નીકળ્યા હોય ને આહારનો યોગ ન થાય, 46 દોષ રહિત આહાર ન મળે તો એ વિતરાગતામાં પરિણમે છે. સંસારી પ્રાણીને રાગ ન પોષાય તો દ્વેષ આવ્યા વિના રહે જ નહીં. જ્યારે વિતરાગી ધર્માત્માઓને રાગનો વિકલ્પ ઉઠ્યો હોય ને એ અનુસાર કાર્ય ન થાય તો વિતરાગતામાં પરિણમે, એ દ્વેષમાં પરિણમે નહીં. ફેરી છે એનો. શું જે પોતે જ ભોજનાદિકનું પ્રયોજન વિચારી ધર્મ સાધે છે તે તો પાપી છે. જે વૈરાગ્યવાન થઈ મુનિપણું અંગીકાર કરે છે તેને ભોજનાદિનું પ્રયોજન હોતું નથી. એને તો ઘરે ભોજન ઘણા હતા, જો ભોજનનું પ્રયોજન હશે જો એ મુનિ થયા હોય તો એને ઘરે તો કાંઈ ભોજનની ખોટ નહોતી, માટે એને ભોજન માટે મુનિપણું લીધું છે એ વાત રહેતી નથી. કોઈ સ્વયં ભોજનાદિક આપે તો શરીરની સ્થિતિ અર્થે લે અને નહીં તો ક્ષમતા રાખે. કોઈ ભોજનાદિ આપે છે તો એ શરીરના સંયમ અર્થે લે છે. શરીરમાં પણ શું કે બાહ્ય સંયમના પાલન અર્થે લે છે, શરીરની પુષ્ટિને તંદુરસ્તી માટે લેતા નથી. દેહાત્મ બુદ્ધિથી આહાર ન લે, સંયમના અભિપ્રાયથી લે છે. સંયમના હેતુ એ યોગ પ્રવર્તના, યોગ એટલે શરીર યોગની પ્રવૃત્તિ સંયમના હેતુથી છે, અને તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં. જીનાજ્ઞા અનુસાર 46 દોષ રહિત, તે પણ જીનાજ્ઞા અનુસાર 46 દોષ રહિત આરાધી લઈએ એ પણ ક્ષણ ક્ષણ ઘટતી જતી સ્થિતિમાં નિસ્વરૂપમાં લીન થવા અર્થે એટલું એડજસ્ટમેન્ટ છે ત્યાં. અને ન મળે તો સમતા રાખે, પણ સંકલિત સ્વરૂપ થતા નથી. આહાર ન મળે, ઉપવાસ પડે તેથી એને ક્લેશ ન થાય. ઉલટાનો સંભાવ વધે એમનો, શું ઉલટાનો એમનો જ્ઞાનમાં સંભાવ ને વિતરાક ભાવ વધે. સંભાવ કહો કે વિતરાક ભાવ કયો, ન રાગ થાય ન દ્વેષ થાય. વળી તેઓ પોતાના હિત અર્થે ધર્મ સાધે છે. શું ધર્મ કોકના માટે નથી, ધર્મ તો પોતાના આત્મહિતાર્થે સાધે છે. વળી તેઓ પોતાના હિત અર્થે ધર્મ સાધે છે તથા પોતાને જેનો ત્યાગ નથી એવો ઉપકાર કરાવે છે, પણ ઉપકાર કરાવવાનો અભિપ્રાય નથી. જેનો ત્યાગ નથી મૂળ સ્થાન અનુસાર એવો ઉપકાર કરાવે, જેમ કે એમને આરંભ સમારંભનો ત્યાગ કર્યો હોય મુનિ તો એવો ઉપકાર ન કરાવે. કોઈને આરંભ સમારંભનો ઉપકાર ન કરાવે. તમે અહીંયા દાન દો, તમે અહીંયા ઉપાશ્રય બંધાવો એ મુનિ કરે નહીં, કેમ કે એનો ત્યાગ છે. ત્યાગ નથી એવો ઉપકાર કરાવે છે, પણ ઉપકાર કરાવવાનો અભિપ્રાય નથી. વિકલ્પ આવી ગયો, અભિપ્રાય પૂર્વક રાગ નથી. ચોથા ગુણ સ્થાનથી રાગ છે તો પણ અભિપ્રાય પૂર્વક નો નથી, મુનિ દશાનો તો સવાલ જ નથી. ચોથા ગુણ સ્થાનથી રાગનો અભિપ્રાય નથી, રાગ છે પણ રાગનો અભિપ્રાય નથી. શુભ રાગ હો ભલે એનો અભિપ્રાય નથી, આ કર્તવ્ય છે એવો અભિપ્રાય નથી. પોતે ધર્મ સાધવાના અભિપ્રાયમાં ઉભો છે, વિતરાગતાનો ઉત્પન્ન કરવાના અભિપ્રાયમાં છે, રાગ ઉત્પન્ન કરવાના અભિપ્રાયમાં નથી. હું કેવી વાત સૂક્ષ્મ લીધી છે થોડી. શું કોઈ સાધર્મી સ્વયં ઉપકાર કરે તો કરે તથા ન કરે તો તેથી પોતાને કાંઈ સંકલિષ્ટ થતો નથી. કોઈ ઉપકાર કરે ધર્માત્મા પ્રત્યે તો એ ઠીક કરે છે તો કરે છે, પણ એ ન કરે તો એથી એને કેમ નથી કરતા એ પ્રશ્ન હોઈ શકે નહીં. ઠીક, ગુરુદેવ શ્રીનો તો બહુ જીવંત દ્રષ્ટાંત એક બન્યો હતો, આ સમજવા જેવો છે. કોઈ કહ્યું સાહેબ આ ડાક્ટર આવે છે એમાં આટલો ખર્ચો થાય છે તો કે ન લાવવા, આપણા માટે ડાક્ટર આવે છે એમાં આટલો ખર્ચો થાય છે તો કઈ ડાક્ટર નહીં લાવતા આવે સીધું. ઠીક, એવી વાત છે. સંકલિત પરિણામ થાય નહીં, અપેક્ષાવૃત્તિ થાય નહીં, એટલે તો સ્વાસ્થ્યનો વિષય હતો. એ સ્વાસ્થ્ય બાસ્થ કઈ નહીં એટલે નહી, એવી વાત છે. એવડી બીજો વિષય છે, પણ એવું છે. આ તો ધર્માત્માની વૃત્તિ કેવી હોય છે, કોઈને બોજો થાય, કોઈને પણ બોજો થાય, પોતાને માટે કોઈને બોજો થાય એવી અપેક્ષા, એવી માગણી, એવો અધિકાર, એ પ્રકારના પરિણામ ધર્માત્માને હોતા નથી. હા, કોઈને બોજો થાય એવું ના કરે, જોવે. અને ક્યાંક ગામડામાં હોય એવી હોય તો ગમે પરિસ્થિતિ ચલાવે, આમ જ જોઈએ એવું નહીં. શું એમ છે, એ તો સ્થાનકવાસીમાંથી સંસ્કાર હતા એમના. તો સ્થાનકવાસીમાં વિહાર કરે અને નાના ગામડામાં જાય તો ખાલી છાસ પી લે, હાર ન કરે. એમ લાગે કે અહીંયા કોઈ એવા સંપન્ન માણસો નથી અને કાંઈ મેળ નહીં પડે તો ખાલી છાસ પી લઈએ, કોઈને ત્યાં છાસ ફોરી લઈએ, કાંઈ ને કાંઈ હાર ન લઈએ, દિવસ કાઢી નાખાય. ઉનાળો હોય, બળબળતો ઉનાળો હોય, પગે ચાલીને હાલતા હોય, રાત્રે હાલે નહીં, દિવસે જ હાલે. ઉનાળો હોય તો કે રાત્રે તો ભાઈ ઠંડક છે એવું તો કઈ છે નહીં, ભાઈ હાલો રાત્રે રસ્તો કાપી નાખશો. દિવસે જ ચાલે, દિવસ ઉગ્યા પછી જ ચાલે, ગરમી થઈ જાય, નાનું ગામડું અજાણ્યું આવે, કાંઈ નહીં, કોઈને ત્યાંથી છાસ વાળી લે, છાસ પી લે. આ સાંભળેલી વાત છે, મગર સુગડ ના વિચારે. એમને સંકલિષ્ટ થતો નથી, ઉપકાર કોઈ કરે તો કરે, પણ પોતાને તેથી કાંઈ ન કરે તો સંકલિષ્ટ થતો નથી. હવે એ પ્રમાણે તો યોગ્ય છે, પણ જો પોતે જ આજીવિકાદિકનું પ્રયોજન વિચારી બાહ્ય ધર્મ સાધન કરે અને કોઈ ભોજનાદિક ઉપકાર ન કરે તો કાં તો સંકલેશ કરે, કાં તો ગરમ થઈ જાય, ભાન નથી પડતી, આમ આમ આટલી તૈયારી નથી કરી તમે, કાં તો સંકલેશ કરે, કાં તો યાચના કરે, દીનતા કરે, ભાઈ મારે આટલું આ વગર તો નહીં ચાલે, આટલું તો મારે જોશે જ તે, હા, કાં તો યાચના કરે, ઉપાય કરે, એના મેળવવાનો ઉપાય કરે ચીજ વસ્તુનો, અથવા તો ધર્મ સાધનમાં શિથિલ થઈ જાય, પોતાને જે ક્રિયા કરવાની હોય એમાં શિથિલ થઈને પણ એ પોતાની અનુકૂળતાને પ્રાપ્ત કરે તો તેને પાપી જ જાણવો. કહેવાતા હોય જૈન સાધુ કહેવાતા હોય તો પણ એ મિથ્યા દ્રષ્ટિ જાણવા. હવે તેમને ધર્મનું સાધન કેવું હોય તે અહીં વિશેષ દર્શાવીએ છીએ. જૈન જૈન હોય તો એને જૈનનું જૈન ધર્મનું સાધન કેવું હોવું જોઈએ તે અહીંયા વિશેષપણે કહેવામાં આવે છે. જે જીવો કુળ પ્રવૃત્તિ વડે અથવા દેખાદેખી લોભાદિકના અભિપ્રાયપૂર્વક ધર્મ સાધન કરે છે તેમને તો ધર્મ દ્રષ્ટિ જ નથી. શું છે? કુળ પરંપરાથી કરે છે એને કુળની દ્રષ્ટિ છે, ધર્મની દ્રષ્ટિ નથી. સમાજ પરંપરાથી કરે છે એને સમાજની દ્રષ્ટિ છે, ધર્મની દ્રષ્ટિ નથી. અને દેખાદેખીથી કરે છે, આના કરતાં હું વધારે કરું, આના કરતાં વધારે ઉછામણી બોલું, લ્યો ઠીક, એટલે આપણે અહીંયા બંધ કરીશું, આના કરતાં હું વધારે બોલું, આના કરતાં હું, એ પરિણામ સારા નથી. દેખાદેખીના પરિણામ થાય છે, આપણે અહીંયા ફેરવી છે એનું કારણ એ છે, થોડું પરિણામમાં ફેર પડે છે. આના કરતાં હું આગળ નીકળી, એના કરતાં વધારે બોલું, એના કરતાં વધારે બોલું, એમ નહીં. તમારો જેટલો ભાવ હોય એટલું લખાવી નાખો, કાંઈ દેખાદેખીમાં જવાની જરૂર નથી. દેખાદેખી લોભાદિકના અભિપ્રાય પૂર્વક, લોભાદિકના શું, અહીંયા 500 આપશો તો ઓલા આવતા ભાવમાં 50,000 મળશે, ઠીક, અહીંયા 5,000 લખાવો તો 5,00,000 મળશે, એવા અભિપ્રાય પૂર્વક ધર્મ સાધન દાનાદિક કરે છે તેમને તો ધર્મ દ્રષ્ટિ જ નથી, એમાં ધર્મ બુદ્ધિ જ નથી આખે. કારણ કે તેઓ જો ભક્તિ કરે છે તો ચિત્ત તો ક્યાંય છે ને, દ્રષ્ટિ ફેરા કરે છે. ભક્તિ કરે તો ભક્તિમાં શું છે, બોલાય, વંચાઈ જાય, પરિણામ બીજે જ હાલતા જાય, એમ સાંભળવા બેસે, પરિણામ ક્યાંય ફરતા હોય, ચિત્ત તો ક્યાંય છે, દ્રષ્ટિ ફેર્યા કરે છે, તથા મુખેથી પાઠાદિક અથવા નમસ્કાર આદિ કરે છે, પરંતુ તે ઠીક નથી. મોઢેથી બોલી જાય, સ્તુતિ બોલી જાય, પૂજા બોલી જાય, પરિણામ ક્યાંય ને ક્યાંય હોય, એ બરાબર નથી. તેમને હું કોણ છું, કોની સ્તુતિ કરું છું, શું પ્રયોજન અર્થે સ્તુતિ કરું છું, તથા આ પાઠનો શો અર્થ થાય છે, શું એ આદિનું કાંઈ ભાન નથી. ન તો એ પોતાનો વિચાર કરે છે, ન તો જેની પૂજા સ્તુતિ કરે છે એના સ્વરૂપનો વિચાર કરે છે, શું નથી એ પાઠનો અર્થ જોતા કે હું શું કરવા કરું છું, શું કરવા શું નહીં, તો એને સંસારનો આશય તો પડ્યો છે કે આમ કરીશ તો મારા પાપ થયેલા છે અને મને પુણ્યના ઉદયની બધી અનુકૂળતાઓ પ્રાપ્ત થશે એવું જાણે જાણે અભિપ્રાય હોય છે. એ આદિનું કાંઈ ભાન નથી, કાંઈ બધા બેભાનપણે જાણે કરતા હોય એવી સ્થિતિ, રોજે રોજ કરે એટલે પછી શું થાય કે યંત્રવત મેકેનિકલી યાંત્રિક ક્રિયા બધી થવા માંડે, મશીન દાબ ચાંપ દાબો ને મશીન હાલતું થાય એમ, પૂજાના ગડગડાટ ઘડિયા હાલતા થઈ જાય, પૂરું બોલે ન બોલે ફટાફટ ધમાધમ જાઓ કરો પૂરું, કર્યું તો ખરું, કર્યા વગર તો રિયા નથી, શું એ બધું ભાન વગર બધું કરવામાં આવે છે. અને કદાચિત કુવાદ કુદેવાદિકની પણ સેવા કરવા લાગી જાય છે, થઈ ગયું કે નહીં, પછી એને લોભ તો પીડ્યો છે, સુખી તો થવું જ છે સંયોગોથી, પછી એને કોક બતાડશે કે ભાઈ આ દેવનું પૂજા કરો ને તો તમને એ લાભ થશે, તમારા વિતરાગ દેવ નહીં આપે પણ આ તો રાગી છે ને એટલે એટલો રાગ કરીને પણ તમને લાભ કરી દેશે, કુદેવાદિકને માનતા થઈ જાય છે. ત્યાં સુદેવ સુગુરુ અને સુશાસ્ત્ર શું બધે લગાડી દેવા, સુદેવ ગુરુ શાસ્ત્ર છે તેમાં અને કુદેવ કુગુરુ કુશાસ્ત્ર આદિમાં વિશેષતા એની પીછાણે ને, જો એને વિતરાગ દેવગુરુ શાસ્ત્રની ઓળખાણ હોય તો એ કુદેવાદિકને કદી ભજે નહીં. કુદેવને ભજે છે એનો અર્થ કે એને વિતરાગ દેવગુરુ શાસ્ત્રની ઓળખાણ જ નથી થઈ. મંગળનો પથ્થર જ એનો દેવ છે, લ્યો ઠીક વર્તે એને દેવ તરીકે થાપ્યો એને એમ છે. શું આ મિતિમાં પહેરે છે ને પીળો પથ્થરો પહેરે, પીળો પહેરે કોઈ, લાલ પહેરે કોઈ, બ્રાઉન પહેરે કોઈ, અનેક પ્રકારની માન્યતાઓ છે ને, દોરા ધાગાની બધી, એ બધા ગ્રહિત તીવ્ર ગ્રહિત મિથ્યાતના બધા પ્રકારો છે. મળી તે દાન આપે છે તો પાત્રો અપાત્રના વિચાર રહિત જેમ પોતાની પ્રશંસા થાય તેમ આપે છે. દાન આપવા માટે થોડુંક વિશેષ વાત કરે છે, શું દાન આપવા વાળાની જવાબદારી બતાવે છે. શું દાન આપે છે તો પાત્ર અપાત્ર જોઈને દાન આપો, અપાત્રને દાન આપવાથી એનો દુરુપયોગ થશે અને એ વિવેક ન રાખ્યો, એને વિવેક ન રાખ્યો, અવિવેકે દાન કર્યું એનું પણ ફળ ભોગવવું પડશે. જેમ કે કોઈ દારૂડિયો છે, લ્યો એને પૈસા આપો તો દારૂ પીશે, તમારા પૈસાનો એને શું લાભ કર્યો, તમને શું લાભ થયો, એને શું લાભ થયો વિચારી લ્યો, બેને નુકસાન થશે. માટે સુપાત્રે દાન આપવું, અપાત્રે દાન આપવું, એ કરુણા બુદ્ધિ થાય, કોઈ પીડાતો હોય એની વાત જુદી છે, એ કરુણા દાન જુદો વિષય છે. પણ એ તો શું છે કે કોઈને એમાં શું છે, માણસ ચીજ વસ્તુ આપી દે છે, અત્યારે તો એવું છે એ લોકો વેચી દે છે પાછા, એટલે બહુ ખરાબ ટાઈમ આવ્યો છે. શું પૈસા હોય દેખાવ કરે કરુણાનો કે રોગી છું ગરીબ છું, પૈસા લઈ જાય અને એનો ઉપયોગ પાછો બીજી રીતે કરે, ચીજ વસ્તુ લઈ જાય તો એનો ઉપયોગ પણ બીજી રીતે કરે વેચીને. મળી તે દાન આપે છે તો પાત્ર અપાત્રના વિચાર રહિત જેમ પોતાની પ્રશંસા થાય, એટલે અમારું ગામ છે, અમારા ગામમાં અમારે બધાને ગરીબ માણસોને અમે દાન આપીએ છીએ, કેમ કે આ ગામ અમારું છે, અમે દાન આપીએ તો એમાં અમારી પ્રશંસા થાય, ભાઈ આ ગામના શ્રીમંત માણસ છે, ગામને બહુ રાહત રહે છે, ઠીક હેતુ પ્રશંસાનો હોય છે, દાનનો નથી હોતો, પણ પોતાની પ્રશંસાનો, માનનો અને મોટાઈનો હેતુ હોય છે. વ્યવહાર કર્યો દાન આપવાનો, શું વ્યવહાર તો સારો કહેવાય, દાન આપી વ્યવહાર સારો કહેવાય. એક બહુ સરસ માર્ગદર્શન આપ્યું છે કૃપાળુદેવે કે જે વ્યવહાર કરતા પોતાની પોતાની મહત્તાનું લક્ષ થતું હોય, પોતાની મહત્તાનો અભિપ્રાય રહેતો હોય, તો એવો વ્યવહાર કરવા યોગ્ય નથી. ના પાડી દીધી છે. તપ કરે છે તો ભૂખ્યા રહેવાથી જેમ પોતાનું મહંતપણું થાય તે કરે છે. શું આટલા ઉપવાસ કર્યા અમારો, અમે બધાથી વધારે કરવા માંગીએ છીએ. શું પોતાની મહત્તા દર્શાવવા માટે ઉપવાસ પણ કરે છે, પણ પોતાના પરિણામોની પીછાણ નથી. મારા પરિણામોમાં અભિપ્રાય શું છે? હું આ ઉપવાસ કરીને પાપ બાંધું છું, દાન દઈને પણ પાપ બાંધું છું, એને ખબર રહેતી નથી. વ્રતાદિક ધારે છે તો બાહ્ય ક્રિયા ઉપર જ દ્રષ્ટિ છે. શું વ્રત લઈએ તો પણ એ ક્રિયાનો આગ્રહ છે, પરિણામ બગડે છે એની એને ખબર નથી, પરિણામ સુધરે છે એની એને ખબર નથી રહેતી. તેમાં પણ કોઈ સાચી ક્રિયા કરે છે તો કોઈ જૂઠી ક્રિયા કરે છે, તેમાં કોઈ સાચી ક્રિયા કરે તો કોઈ ખોટી ક્રિયા, પછી તો ક્રિયાકાંડમાં તો કઈ ઠેકાણું રહેશે નહીં. પણ અંતરંગ રાગાદિક ભાવ થાય છે તેનો તો વિચાર જ નથી. આ કલાક કલાક બે કલાક સુધી એકાસના કરે છે એમાં ક્રિયા ઉપર ધ્યાન છે, પરિણામ ઉપર ધ્યાન નથી. કે આટલો બધો રાગ બે કલાક સુધી ખાવાનો પીવાનો રહી જાય એનું શું? જો સવાર બપોર ને સાંજ ત્રણ વખત માણસ લેતો હોય તો 15-15 મિનિટ થાય તો પોણો કલાક થાય. શું અને બે એને એકાસનો બે કલાક કરે તો સવા કલાક વધાર્યો એ રાગ એને, પોણો કલાક ને બદલે સવા કલાક રાગ વધાર્યો ને એક ધારો પાછો વધાર્યો. ઠીક, શું કર્યું એમાં? એકાસનું કર્યું કે બધું ઠેકાણા વગરનું થઈ ગયું, ઉલટું આવું બધું થાય. પછી રાગાદિક ભાવ થાય છે એનો વિચાર નથી, અને ક્રિયાનું પણ પછી ઠેકાણું રહેતું નથી કે આજ ક્રિયા બરાબર થાય છે કે નહીં. અથવા બાહ્ય સાધન પણ રાગાદિક પોષવા કરે છે, શું અને બાહ્ય સાધન કરે છે તો પણ પોતાનો એ પ્રકારનો રાગ પોષવા માટે કરે છે. પછી પૂજા ભક્તિનો જે છે એ પોતાના રાગ પોષવા માટે કરે છે. મૂળી પૂજા પ્રભાવના અધિકારી કરે છે તો ત્યાં લોકમાં પોતાની જેમ મોટાઈ થાય અથવા વિષય કોષાય પોષાય તેમ એ કાર્યો કરે છે. પૂજા પ્રભાવના અધિકારી તો પછી અત્યારે ફોટા પાડતા હવે વિડીયો આવી ગયો તો કે આપણું બરાબર આવે એવી રીતે બેહો, કારણ કે જો ભાઈ અમારું લેજે જરા વધારે. ઠીક, પૂજા કરવા બેઠો છો કે ફોટા પડાવવા બેઠો છો? હે, આવી બધું ગડબડ થઈ જાય છે. શું પ્રભાવ ના રથયાત્રા નીકળે ને, મારો ફોટો હું ભગવાનને પગે લાગું છું એવો ફોટો લઈ લ્યો, હું ભક્તિ કરું છું એવો ફોટો લઈ લ્યો. ઠીક, શું કરે પણ આ પરિણામના કાંઈ ઠેકાણા નથી. તથા ઘણા હિંસાદિક ઉપજાવે છે, પછી તો કાંઈ ઠેકાણું ન રહીએ ત્યારે હિંસાદિક પણ ઉપજાવે છે, પણ એ કાર્ય તો પોતાના અથવા અન્ય જીવોના પરિણામ સુધારવા માટે કયા છે. જે કાંઈ વ્યવહાર છે તો પરિણામના સુધાર માટે એનું આયોજન અથવા એની વ્યવસ્થા વિચારવામાં આવી છે. જે કાંઈ વ્યવહાર ક્રિયાનું સંકલન છે એ સંકલન તો પરિણામ સુધારવાના આશયથી છે. હવે ના ક્રિયાનું ઠેકાણું રહીએ ન પરિણામનું ઠેકાણું રહીએ એવી રીતે તો કઈ કરવાનો અર્થ રહેતો નથી. મળી ત્યાં કિંચિત હિંસાદાયક પણ થાય છે, પરંતુ ત્યાં થોડો અપરાધ થાય છે ને ઘણો ગુણ થાય તે કાર્ય કરવું કહ્યું છે. ધર્મ સાધન માં ક્યાંક ઇન્સાદિક થાય છે મંદિર આદિ બનાવતા, પણ ત્યાં અપરાધ થોડો છે અને લાભ જાજો છે, તો એ કરવામાં કઈ વાંધો નથી. પુષ્પ પાખડી જ્યાં દુભાય જીનવરની ત્યાં નહીં આજ્ઞાય, આપણે કઈ કરવું જ નહીં. આશ્રમ સ્થાનક પાછું એમ ચાલ્યા પછી મંદિર બનાવવું જ નહીં, હિંસા થઈ જાય છે એમ નથી. ત્યાં એવું એકાંત કરવાની વાત ક્યાંય નથી. હવે પરિણામોની તો ઓળખાણ નથી, એટલે માપ નથી, હિસાબ કિતાબ નથી કે અહીં અપરાધ કેટલો થાય છે અને ગુણ કેટલો થાય છે, પરિણામમાં લાભ નુકસાન કેવી રીતે ને કેટલું થાય છે એની જેને ખબર નથી, એ પછી પોતાની કલ્પના પ્રમાણે સ્વચ્છંદ પ્રમાણે પોતાનો સિદ્ધાંત નવો ઘડી લે છે કે આપણે આમ કરવું ને આમ ન કરવું. એ પ્રમાણે નફા તોટાનું કે વિધિઓ વિધિનું જ્ઞાન નથી. વળી શાસ્ત્ર અભ્યાસ કરે છે તો ત્યાં પદ્ધતિરૂપ પ્રવર્તે છે. શું શાસ્ત્ર અભ્યાસ કરે છે? હવે આ શાસ્ત્ર અભ્યાસ વાળાની આપણી વાત આવી, તો પદ્ધતિ પ્રમાણે અમારે ત્યાં તો આ પદ્ધતિ છે, અમારે ત્યાં તો આ શાસ્ત્ર જ વંચાય, અમારે ત્યાં તો આમ જ હોય, અમારે ત્યાં તો આવી જ પદ્ધતિ છે, આપણે ત્યાં આવી પદ્ધતિ છે. એ પદ્ધતિ બુદ્ધિથી જે શાસ્ત્ર અભ્યાસ કરે છે એને પણ શાસ્ત્ર અભ્યાસનો ગુણ થતો નથી એમ છે. એ સંપ્રદાય બુદ્ધિ થઈ જશે, અમારા સંપ્રદાયમાં તો આમ જ છે. વળી શાસ્ત્ર અભ્યાસ કરે છે તો ત્યાં પદ્ધતિ રૂપ પ્રવર્તે છે, જો વાંચે છે તો બીજાઓને સંભળાવી દે છે, ભણે છે તો પોતે ભણી જાય છે તથા સાંભળે છે તો કહે છે કે તે સાંભળી લે છે, પણ શાસ્ત્રાભ્યાસનું જે પ્રયોજન છે તેને પોતે અંતરંગમાં અવધારતો નથી. ક્રિયા કરી લે છે બહારને, શું વાંચવાની સાંભળવાની સમજાવવાની, પણ પોતાને કાંઈ લેવા કે દેવા. એ કૃપાળુદેવે લખ્યું છે, જીવ અપરિણામી રહી ઉપદેશ કરે છે તે મોટો અનર્થ છે. ઠીક, શું કીધું? મોટો અનર્થ છે. એટલે કે પોતે શાસ્ત્ર સ્વાધ્યાય કરવો તો શાસ્ત્રમાં જે ઉપદેશ છે એ ઉપદેશ અનુસાર પરિણમન કરવાનો પુરુષાર્થ સાથે સાથે કરવો એમ કેવું છે. શું
પુરુષાર્થ?
શાસ્ત્ર સાંભળવું કે શાસ્ત્ર વાંચવું કે વંચાવવું કે સંભળાવવું, એ શાસ્ત્ર અભ્યાસની પ્રવૃત્તિમાં જે ઉપદેશ છે એ ઉપદેશ અનુસાર પોતાના પરિણામો ઉત્પન્ન થાય એવો પુરુષાર્થ કરતા કરતા એ કરવું, પુરુષાર્થ કર્યા વિના કરવું એમ કેવું છે. લ્યો, આ જવાબદારી છે શાસ્ત્ર અભ્યાસ વાળાની, જવાબદારી નાખી અહીંયા. એમને શાસ્ત્ર અભ્યાસ અંદરથી ન કરવો, કે અવગુણ થશે, ગુણ નહીં થાય તો અવગુણ થશે એમાંથી. ફરીથી, જો શાસ્ત્ર અભ્યાસ કરે છે, વાંચે છે તો બીજાઓને સંભળાવી દે છે, જેને સંભળાવવા માટે જ વાંચે છે. તો ભાઈ 4-5 વર્ષ પહેલા વાત કરે છે, મલાડના પંચકલ્યાણક વખતે એવી ગુરુદેવ પ્રવચન આપતા હતા અને એમનો ઉપદેશ આપણે બધા સાંભળતા હતા, પણ હવે એ સ્ટેજ ઉપર બેસીને ગુરુદેવ થઈ જવાની જરૂર નથી આપણા લોકોએ. સત્સંગ કરવો, ઉપદેશક ન થવો. ગુરુદેવની વાત જુદી હતી, એ ઉપદેશક કરતા તો એ તીર્થંકર દેવ હતા. પણ બધા ઉપદેશક થઈ જાય ને બધા ગુરુદેવ થઈ જાય જેટલા પાઠ ઉપર બેસે એટલા, એ વાત યોગ્ય નથી. સત્સંગ કરવા બેસું, હું પણ મારું આત્મકલ્યાણ કરવા માટે, સામૂહિક વિચાર વિમર્શ કરવા માટે કોઈ ઉપદેશક થયા વિના, ઉપદેશકની પદ્ધતિમાં આવ્યા વિના, એ પદ્ધતિ પ્રમાણે નહીં, પદ્ધતિ ફેરવો કીધું. બધા ચેમ ક્યાં કે આ પદ્ધતિ બદલવાની શું વાત આવી અહીંયા આપણે ત્યાં? પદ્ધતિમાંથી બદલવું કોઈને પોસાય જ નહીં. છણભણાટ થઈ ગયો હતો થોડો, સ્ટેજ ઉપરથી વાત કરી હતી, થોડો ફેરફાર માગે છે. હું બધા ઉપદેશક થઈ જશે તો અનર્થ થશે આમાંથી. પરિણામના ઠેકાણાનો હોય, યોગ્યતાના ઠેકાણાનો હોય, ને પોતે ઉપદેશ થઈ જાય, ઉપદેશક થઈ જાય, મોટો અનર્થ થાય એમ. પોતે મુમુક્ષુ છે તો બીજા મુમુક્ષુ સાથે સત્સંગ કરવા બેસે, ઉપદેશક થઈને ઉપદેશ આપે નહીં, થાય એવું છે. વાંચે છે તો બીજાને સંભળાવી દે છે, જાણે છે તો પોતે ભણે છે તો પોતે ભણી જાય છે એટલે પાઠ બોલી જાય, તથા સાંભળે છે તો કહે છે કે તે સાંભળી લે છે, સાંભળવા બેઠો તો એ કઈ વિચાર કર્યા એને આપણે સાંભળે રાખો એમ નહીં, વિચાર વિમર્શ કરવો જોઈએ, પ્રશ્ન ઉઠવો જોઈએ, એની બરાબર તલસ્પર્શી ચર્ચા થવી જોઈએ, જે મુદ્દો ચાલતો હોય એની છણાવટ થવી જોઈએ, તો એ બધું કરી લઈએ છીએ. પણ શાસ્ત્ર અભ્યાસનું જે પ્રયોજન છે તેને પોતે અંતરંગમાં અવધારતો નથી, એ જે ઉપદેશ ગ્રહણ કરવો જોઈએ અને અંગીકાર કરવો જોઈએ એ ઉપદેશ પોતે અંગીકાર કરતો નથી. ઇત્યાદિક ધર્મ કાર્યોના મર્મને પીછાણતો નથી, એટલે ધર્મની પાછળ રહસ્ય શું છે, કોઈ પણ વ્યવહાર શા માટે ગોઠવો છે, સત્સંગ પણ પોતાના મોક્ષ માર્ગનું મૂલ્યાંકન થાય, આત્મકલ્યાણનું મૂલ્યાંકન થાય, સંસારનો સંસાર અને સંસારી પરિણામોની તુચ્છતા આવે એનું મૂલ્ય અનાદિથી છે એ ચાલ્યું જાય, શું એવા મરમ ને પીછાણતો નથી, એમને એમ કરે રાખે ને પાછો એનો ઈ, એમને એમ કરે રાખે ને પાછો એનો. કોઈ તો કુળમાં જેમ વડીલો પ્રવર્તે તેમ અમારે પણ કરવું, અમારા પિતાશ્રી આમ કરતા હતા, અમારા ઘરમાં તો આમ જ ચાલતું હતું, અમે તો પહેલેથી આવું જ કરીએ છીએ, અથવા બીજાઓ કરે છે તેમ અમારે પણ કરવું, બીજાની દેખાદેખીથી કરે અથવા પોતાના કુળ પરમ પ્રમાણે કરે. આ પ્રમાણે કરવાથી અમારા લોભાદિકની સિદ્ધિ થશે, કઈ ને કઈ અંદરથી મેળવવાની વૃત્તિ આવ્યા વિના. જેને સંયોગની સુખ બુદ્ધિ છે એ ધર્મ કાર્ય કરતા કરતા એને લોભના પરિણામ આવ્યા વિના રહેશે. એટલે શાસ્ત્ર સ્વાધ્યાયને એટલા માટે વધારે સત્સંગને મહત્વ આપ્યું છે કે એમાં આવા બધા ખુલાસા થઈને ધર્મ કાર્ય કરતા કરતા લોભાદિકની વૃત્તિ ભૂલથી પણ ન થઈ જાય એ સમજવાનું મળે છે. ઇત્યાદિ વિચારો કરીને એમ અભૂતાર્થ ધર્મને સાધે છે. અભૂતાર્થ એટલે ઠેકાણા વગરના ધર્મને સાધતો જોવામાં આવે છે, એના ધર્મમાં કઈ ઠેકાણા નથી, એ નુકસાન જ કરે છે. એ આગળ થોડુંક છે એ વિશેનું વિશેષ લીશું.